સંસારમાં જેટલા પણ ધાર્મિક મત મતાંતર છે એ સૌની પાછળ કોઈક મહાપુરુષના અનુયાયીઓનો સંગઠિત સમાજ છે. મહાપુરુષનું એકાંત ભજન સ્થળ જ કાલાંતરે તીર્થ, આશ્રમ, મઠ અથવા તો મંદિર બને છે. તે મહાપુરુષોના નામે આજીવિકા રળવાથી માંડી વિલાસિતા સુધીના સાધનો એકઠા થઈ જાય છે. મહાપુરુષના અવસાન બાદ ગાદીઓ સ્થપાય છે. ગાદીઓથી કોઈ મહાપુરુષ બનતા નથી, તેથી ધર્મ હંમેશા પ્રત્યક્ષદર્શી મહાપુરુષોનું જ ક્ષેત્ર છે. ભગવદ્ ગીતા આવા જ એક નિર્વિવાદ મહાપુરુષ યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણની વાણી છે, જેના ચિરંતન સત્યો તમારી સમક્ષ યથાર્થ ગીતાની આ કેસેટો રજૂ કરે છે.
ઓમ શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11મો.
આગળના અધ્યાયમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે પોતાની મુખ્ય વિભૂતિઓનું સંક્ષેપમાં વિવરણ કર્યું, પરંતુ અર્જુનને લાગ્યું કે એણે વિસ્તારથી સાંભળી લીધું છે. એણે કહ્યું કે આપની વાણી સાંભળીને મારો તમામ મોહ નાશ પામ્યો છે, અજ્ઞાન દૂર થયું છે. આપે જે કહ્યું એનું પ્રત્યક્ષ દર્શન કરવા માંગુ છું. સાંભળવું અને જોવું એમાં પૂર્વ પશ્ચિમ જેટલું અંતર છે. ચાલીને જોવા પર વસ્તુ સ્થિતિ કંઈક જુદી જ હોય છે. અર્જુને એ રૂપ જોયું અને અર્જુન કાંપવા લાગ્યો, ક્ષમા માંગવા લાગ્યો. શું જ્ઞાની ભયભીત થાય ખરો? એને કોઈ જિજ્ઞાસા બાકી રહે છે ખરી? નહીં, બૌદ્ધિક સ્તરની જાણકારી હંમેશા અસ્પષ્ટ રહે છે. હા, તેનાથી યથાર્થ જાણકારી માટે પ્રેરણા અવશ્ય મળે છે. આથી અર્જુને નિવેદન કર્યું. અર્જુન ઉવાચ.
મદનુગ્રહાય પરમં ગુહ્યમધ્યાત્મ સંગીતં યત્વયોક્તં વચસ્તેન મોહોયં વિગતો મમ.
ભગવાન, મારા પર અનુગ્રહ કરવા માટે આપે ગુપ્ત અધ્યાત્મ રહસ્યમાં પ્રવેશ કરાવનાર ઉપદેશ મને આપ્યો. આનાથી મારું આ અજ્ઞાન દૂર થયું છે. હું જ્ઞાની થઈ ગયો છું.
ભવાપ્યયૌ હિ ભૂતાનાં શ્રુતૌ વિસ્તરશો મયા ત્વત્તઃ કમલપત્રાક્ષ મહાત્મ્યમપિ ચાવ્યયમ્.
હે કમલ જેવા નેત્રોવાળા, મેં આપની પાસેથી પ્રાણીઓની ઉત્પત્તિ અને પ્રલય વિશે વિસ્તારથી સાંભળ્યું છે અને આપનો અવિનાશી પ્રભાવ પણ સાંભળ્યો છે.
એવમેતદ્યથાર્થત્વમ આત્માનં પરમેશ્વર દ્રષ્ટુમિચ્છામી તે રૂપં ઐશ્વરં પુરુષોત્તમ.
હે પરમેશ્વર, આપ પોતાને જે કહો છો તે પ્રમાણે જ છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ મેં કેવળ એના વિશે સાંભળ્યું છે. હે પુરુષોત્તમ, એ ઐશ્વર્ય યુક્ત સ્વરૂપને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું.
મન્યસે યદિ તચ્છક્યં મયા દ્રષ્ટુમિતિ પ્રભો योगेश्वर ततो मे त्वं दर्शयात्मानं व्ययम्।
हे प्रभो, हूँ ए रूपना दर्शन करी शकू ए शक्य होवानू आप मानता हो तो हे योगेश्वर, आप आपना अविनाशी स्वरूप नू मने दर्शन कराओ। आना उपर योगेश्वरे कोई प्रतिवाद न करयो, केमके अगाउ पण अनेक स्थानों पर ते कहता रहा छे के तू मारो अनन्य भक्त छे अने मारो प्रिय मित्र छे। आथी घणी प्रसन्नता पूर्वक भगवाने पोतानु स्वरूप प्रकट कर्यु। श्री भगवान उवाच,
पश्य मे पार्थ रूपाणि शतशोथ सहस्रशः नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च।
हे पार्थ, मारा सैकड़ों तथा हजारों विविध प्रकारना अनेक वर्ण तथा आकृति वाला दिव्य स्वरूपो तू जो।
पश्चादित्यान् वसून् रुद्रान् अश्विनो मरुतस्तथा बहून्यदृष्टपूर्वाणि पश्चाश्चर्याणि भारत।
हे भारत, अदिति दा 12 पुत्रों, 8 वसु, 11 रुद्र, बन्ने अश्विनी कुमार अने 49 मरुत गणों ने जो, तेमज पहला ते कदी न जोया होय एवा अनेक आश्चर्यमय रूपों ने जो।
इहैकस्थं जगत कृत्स्नम् पश्याद्य सचराचरं मम देहे गुडाकेश यच्चान्यद्रष्टुमिच्छसि।
अर्जुन, हवे मारा आ शरीर मा एक ज स्थान पर स्थित चराचर सहित संपूर्ण जगत ने जो तथा अन्य जे काय जोवा इच्छतो होय ए जो। आ रीते भगवान 3 श्लोक सुधी सतत अनेक रूपों बतावता गया, परंतु अर्जुन ने कशु नजरे न पड़ियो, ए तो आंख चोड़तो ज रह्यो। आम पोतानु दर्शन करावता करावता भगवान अचानक अटके छे अने कहे छे,
न तु मां शक्यसे द्रष्टुम् अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम्।
अर्जुन, तू तारी आँखों थी अर्थात बौद्धिक दृष्टि थी मने जोई शकवा समर्थ नथी, आथी हूँ तने दिव्य अर्थात अलौकिक दृष्टि आपू छू जे द्वारा तू मारा प्रभाव अने योग शक्ति ने जोई शकीश। आम श्री कृष्ण ना अनुग्रह थी अर्जुन ने दिव्य दृष्टि प्राप्त थई अने एने जोयु एज रीते योगेश्वर व्यास नी कृपा थी एज दृष्टि संजय ने पण मळी हती। जे काई अर्जुने जोयु ए बधुं ज संजय पण जोयु अने एना प्रभाव थी स्वयं ने कल्याण नो सहभागी बनाव्यो। ए तो स्पष्ट छे ज के श्री कृष्ण एक योगी छे। संजय उवाच,
महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय। परमं रूपमैश्वरम।
संजय बोल्यो, हे राजन, महायोगेश्वर हरिये आ रीते कहीने पछी पार्थने पोतानू परम ऐश्वर्य युक्त दिव्य स्वरूप बताव्यो। जे स्वयं योगी छे अने बीजाने पण योग प्रदान करवानी जे नमक क्षमता छे, जे योगनो स्वामी छे तेने योगेश्वर कहे छे। आ रीते सर्वस्वनु हरण करनार हरि छे। जो मात्र दुखोनुं ज हरण करे अने सुख न आपे तो दुख फरी आवशे। सर्व पापोना नाशनी साथे सर्वस्वनु हरण करीने पोतानुं स्वरूप आपवा जे समर्थ छे ते हरि छे। भगवाने पार्थने पोतानुं दिव्य स्वरूप बतावियुं, पोते सामे तो उभा ज हता।
नयनम अनेकाद्भुत दर्शनम अनेक दिव्याभरणम दिव्यानेकोद्यतायुधम।
अनेक मुख अने नेत्रों वाला, अनेक अद्भुत दर्शन वाला, अनेक दिव्य आभूषणों थी युक्त अने अनेक दिव्य शस्त्रों ने हाथ में धारण करेला तथा
दिव्यमाल्यांबरधरम दिव्यगंधानुलेपनम सर्वाश्चर्यमयम देवम अनंतम विश्वतो मुखम।
दिव्यमाला तथा वस्त्रों धारण करेला, दिव्य गंध तथा लेप धरावता, तमाम प्रकारना आश्चर्य युक्त असीम विराट स्वरूप परम देवनो अर्जुने दिव्य दृष्टिथी साक्षात्कार कर्यो।
दिवि सूर्य सहस्रस्य भवेद् युगपदुत्थिता यदि भा सदृशी सास्या भासस्तस्य महात्मनः।
अगाउ जेम दर्शावु छे ए प्रमाणे अज्ञान रूपी धृतराष्ट्र, संयम रूपी संजय, ए प्रमाणे संजय कहू, हे राजन, आकाश मा एक साथे हजारों सूर्योना उगवाथी जेटलो प्रकाश थाय ते पण विश्वरूप महात्माना प्रकाशनी समान भाग्ये ज हशे। अहीं श्री कृष्ण महात्मा छे, योगेश्वर छे।
तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा अपश्यद्देवदेवस्य शरीरे पांडवस्तदा।
पांडुपुत्र अर्जुने पुण्य एटले पांडु, पुण्य अनुराग ने जन्म आपे छे, अनुराग एटले अर्जुन। पांडुपुत्र अर्जुने ए समय अनेक रीते विभक्त संपूर्ण जगत ने ए परमदेवना शरीर में एक जग्याए स्थित थयेलू जोयू।
तत सविस्मयाविष्टो हृष्टरो माधनंजयः प्रणम्य शिरसा देवं कृतांजलिरभाषत।
आपछी आश्चर्यचकित हर्षथी रोमांचित ए अर्जुने परमात्मा देव ने माथू नमावी प्रणाम करी, पहला पण प्रणाम करतो हतो परंतु हवे प्रभाव जोईने सादर प्रणाम करे छे। માથું નમાવી પ્રણામ કરી હાથ જોડીને અર્જુન બોલ્યો. અહીં અર્જુને અંતઃકરણથી નમન કર્યું અને કહ્યું, અર્જુન ઉવાચ,
પશ્યામિ દેવાંસ્તવ દેવ દેહે સર્વાંસ્તથા ભૂત વિશેષ સંઘાં બ્રહ્માણમીશં કમલાસનસ્થં ઋષિંશ સર્વાનુરગાંશ દિવ્યાં.
હે દેવ, આપના શરીરમાં હું તમામ દેવો તથા અનેક પ્રાણી સમુદાયોને, કમલાસન પર વિરાજમાન બ્રહ્માજીને, મહાદેવજીને, તમામ ઋષિઓ તથા દિવ્ય સર્પોને જોઉં છું. આ પ્રત્યક્ષ દર્શન હતું, કોરી કલ્પના ન હતી. પરંતુ આવું દર્શન શક્ય ત્યારે બને જ્યારે યોગેશ્વર, પૂર્ણત્વ પ્રાપ્ત મહાપુરુષ હૃદયપૂર્વક દ્રષ્ટિ આપે અને આ દ્રષ્ટિ સાધનાથી મળી શકે.
અનેક બાહુદર વક્ર નેત્રં પશ્યામિ ત્વાં સર્વતો નંતરૂપં નાંતં ન મધ્યં ન પુનસ્તવાદિં પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ.
વિશ્વસ્વામી, હું આપને અનેક હાથ, પેટ, મુખ અને નેત્રોથી યુક્ત તથા બધી બાજુએ અનંત રૂપો વાળા જોઉં છું. હે વિશ્વરૂપ, હું આપના આદિ, મધ્ય કે અંતને જોતો નથી. અર્થાત આપના આદિ, મધ્ય અને અંતનો નિર્ણય કરી શકતો નથી.
કિરીટિનં ગદિનં ચક્રિણં ચ તેજો રાશિં સર્વતો દીપ્તિમંતં પશ્યામિ ત્વાં દુર્નિરીક્ષં સમંતાત્ દીપ્તાનલાર્કદ્યુતિમપ્રમેયમ્.
હું આપને મુકુટધારી, ગદાધારી, ચક્રધારી, તેજના પુંજ, બધી બાજુથી ઝળહળતા જોઈ ન શકાય એવા અમાપ અને પ્રગટાવેલા અગ્નિ અને સૂર્ય જેવા બધી જ દિશાઓમાં પ્રકાશતા જોઉં છું. આ રીતે સંપૂર્ણ ઇન્દ્રિયોથી પૂર્ણતયા સમર્પિત થઈને શ્રી કૃષ્ણને આ રૂપમાં જોઈને અર્જુન એમની સ્તુતિ કરવા લાગ્યો.
ત્વમક્ષરં પરમં વેદિતવ્યં ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનં ત્વમવ્યયઃ શાશ્વતધર્મગોપ્તા સનાતનસ્ત્વં પુરુષો મતો મે.
ભગવાન, હું માનું છું કે તમે જ જાણવા યોગ્ય પરમ અક્ષર બ્રહ્મ છો. તમે જ આ વિશ્વના સૌથી મોટા આધાર છો. તમે જ શાશ્વત ધર્મના અવિનાશી રક્ષક છો અને તમે જ સનાતન પુરુષ છો. આત્માનું સ્વરૂપ શું છે? તે શાશ્વત, સનાતન, અવ્યક્ત રૂપ, અવિનાશી છે. અહીં શ્રી કૃષ્ણનું શું સ્વરૂપ છે? એ જ શાશ્વત, સનાતન, અવ્યક્ત અને અવિનાશી. અર્થાત પ્રાપ્તિ બાદ મહાપુરુષ પણ એ જ આત્મભાવમાં સ્થિત રહે છે. આથી તો ભગવાન અને આત્મા એક જ લક્ષણવાળા છે.
અનાદિ મધ્યાંતમનંત વીર્યમ અનંત બાહું શશિ સૂર્ય નેત્રં પશ્યામિ ત્વાં दीप्तहुताशवक्त्रम् स्वतेजसा विश्वमिदं तपन्तम्।
हे परमात्मा, हूँ तमने आदि मध्य अने अंत विनाना अनंत शक्तिवाला अनंत बाहुवाला, अगाउ हजारों हता हवे अनंत थई गया, अनंत बाहुवाला सूर्य चंद्र रूपी आँखों वाला प्रज्वलित अग्नि जीवा मुख वाला अने पोताना तेजथी जगत ने तपावी रहेला जोउ छू। सूर्य चंद्र रूपी आँखों वाला एटले के सूर्य समान प्रकाश आपनार अने चंद्रमानी जेम शीतलता आपनार गुणों भगवान मां छे। चंद्र अने सूर्य तो मात्र प्रतीक छे।
द्यावा पृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वा दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यथितं महात्मन्।
हे महात्मन, आकाश अने पृथ्वी वच्चेना संपूर्ण अवकाश ने तथा तमाम दिशाओं ने तमे एकलाए ज भरी दीधा छे। तमारा आ भयंकर अलौकिक रूप ने जोईने त्रणेय लोक अकळाई उठ्या छे।
अमीहि त्वां सुरसंघा विशन्ति केचिद् भीता प्राञ्जलयो गृणन्ति स्वस्तीत्युक्त्वा महर्षि सिद्धसंघा स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः।
वडिया देव समूह तमारामां प्रवेश करे छे। भयभीत थयेला केटलाक लोको हाथ जोड़ीने तमारू स्तवन करे छे। महर्षिओ अने सिद्धोना संघो सौनु कल्याण हो एवा स्वस्ति वचन बोलीने अनेक स्तोत्रो वडे तमारो यशोगान करे छे।
रुद्रादित्यावसवो ये च साध्या विश्वेश्विनौ मरुतश्चोष्मपाश गन्धर्वयक्षासुरसिद्धसंघा वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे।
वळी रुद्रो आदित्यो वसुओ साध्य देवगणो अश्विनी कुमारो मरुतो अने पितृओ गंधर्वो यक्षो असुरो अने सिद्धोना संगो ए बधाज विस्मय पामीने तमने जुए छे, अर्थात जुवा छता समझी शकता नथी, केम के इमनी पासे दृष्टि नथी। श्री कृष्णे अगाउ जणायु छे के आसुरी स्वभाव वाला मने तुच्छ कहीने संबोधे छे, सामान्य मनुष्य जेवो माने छे, जारे हूँ तो परम भाव परमेश्वरना रूप मां स्थित छू। आम छता हूँ मनुष्य शरीरनो आधार छू, एनो विस्तार छू। तेवो मने आश्चर्यथी जोई रहा छे, मतलब के तेवो मने समझी शकता नथी, मने जोई शकता नथी।
रूपं महत्ते बहुवत्र नेत्रम् महाबाहो बहुबाहुरुपादम् बहूदरं बहुदंष्ट्राकरालं दृष्ट्वा लोका प्रव्यथितास्तथाहम्।
हे महाबाहो, श्रीकृष्ण महाबाहु छे अने अर्जुन पण महाबाहु छे। प्रकृति थी पर महान सत्ता जेनु कार्यक्षेत्र छे ते महाबाहु छे। श्रीकृष्ण महानतामा पूर्ण छे, अधिकतम सीमामा छे। अर्जुन एनी प्रवेशिकामा छे, एना मार्गमा छे। मंजिल मार्गनो बीजो छेड़ो तो छे ज। तो हे महाबाहु योगेश्वर, अनेक मुख अने नेत्रोवाळु, अनेक हाथ जांघ અને પગવાળું, અનેક પેટવાળું અને દાઢોને લીધે વિકરાળ લાગતું તમારું મહાન રૂપ જોઈને ત્રણેય લોક અને હું વ્યાકુળ બન્યા છીએ. હવે અર્જુનને ભય લાગવા માંડ્યો છે કે શ્રી કૃષ્ણ આટલા મહાન છે.
નભસ્પૃશં દીપ્તમનેકવર્ણમ વ્યાતાનનં દીપ્તવિશાલનેત્રમ દૃષ્ટ્વા હિ ત્વાં પ્રવ્યથિતાંતરાત્મા ધૃતિં ન વિંદામિ શમં ચ વિષ્ણુ.
વિશ્વમાં સર્વત્ર અણુરૂપથી વ્યાપ્ત હે વિષ્ણુ, તમને આકાશ સુધી પહોંચેલા જળહળતા રંગબેરંગી ખુલ્લા મુખવાળા અને તેજસ્વી વિશાળ આંખોવાળા જોઈને મારું મન વ્યાકુળ બન્યું છે, એટલે હું ધીરજ અને મનના સમાધાન રૂપ શાંતિ ગુમાવી બેઠો છું.
દંષ્ટ્રા કરાલા નિચતે મુખાની દૃષ્ટ્વૈવ કાલાનલ સન્નિભાની દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસીદ દેવેશ જગન્નિવાસ.
હે દેવોના દેવ, હે જગતના આશ્રય, પ્રલય કાળના અગ્નિ જેવા અનેક દાડોથી ભયંકર લાગતા તમારા મુખને જોઈને હું દિશાઓનું ભાન ભૂલ્યો છું અને અશાંત બની ગયો છું, માટે હે પ્રભુ તમે પ્રસન્ન થાઓ.
અમી ચ ત્વાં ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ સર્વે સહૈવાવનિપાલ સંઘૈ ભીષ્મો દ્રોણ સૂત પુત્રસ્તથાસૌ
રાજાઓના સંઘો સહિત ધૃતરાષ્ટ્રના બધા પુત્રો અને અમારા મુખ્ય યોદ્ધાઓ સહિત ભીષ્મ, દ્રોણાચાર્ય તથા તે કર્ણ પણ તમારા વિકરાળ દાઢવાળા ભયાનક મુખોમાં ઝડપથી પ્રવેશી રહ્યા છે.
વક્ત્રાણિ તે ત્વરમાણા વિશંતિ તંષ્ટ્રા કરાલાનિ ભયાનકાનિ કેચિદ વિલગ્ના દશનાંતરેષુ સંદ્રિશ્યંતે ચૂર્ણિતૈરુત્તમાંગૈ.
અને તેમનામાં ન ઘણા તો કચડાયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ચોંટેલા દેખાય છે, તેઓ કેવા વેગથી પ્રવેશે છે હવે એનો વેગ જુઓ.
યથા નદીનાં બહવોંબુ વેગાઃ સમુદ્રમેવાભિમુખા દ્રવંતિ તથા તવામી નરલોક વીરા વિશંતિ વક્ત્રાણ્યભિવિજ્વલંતિ.
જેવી રીતે નદીઓના અનેક જળ પ્રવાહો સમુદ્રની દિશામાં ધસતા હોય છે, એવી જ રીતે આ બધા વીર પુરુષો તમારા જળહળતા મુખમાં પ્રવેશ કરે છે. અર્થાત તેઓ પોતે શૂરવીર તો છે જ, પરંતુ તમે સમુદ્રવત્ત છો. તમારી સમક્ષ એમનું બળ અતિ અલ્પ છે. તે શા માટે અને કેવી રીતે પ્રવેશ કરે છે એના માટે ઉદાહરણ આપ્યું છે.
યથા પ્રદીપ્તં જ્વલનં પતંગા વિશંતિ નાશાય સમૃદ્ધ વેગા તથૈવ નાશાય વિશંતિ લોકા તવાપી વક્ત્રાણિ સમૃદ્ધ વેગા.
પતંગિયા જેમ પોતાના વિનાશ માટે પ્રજ્વલિત અગ્નિમાં વેગપૂર્વક ધસી જાય છે, એ જ રીતે તમામ પ્રાણીઓ પોતાના વિનાશ માટે તમારા મુખમાં પૂરા વેગથી દાખલ થઈ રહ્યા છે.
લેલી હસે ગ્રસમાન સમંતા લોકાન સમગ્રાન વદનૈર્જ્વલદ્ભિઃ તેજોભિરાપૂર્ય જગત સમગ્રમ ભાસસ્તવોગ્રા પ્રતપંતિ વિષ્ણુ.
હે વિષ્ણુ, તમે તમારા પ્રજ્વલિત મુખો વડે ઘણા બધા લોકોને બધી બાજુથી ચાટી રહ્યા છો, એનો આસ્વાદ લઈ રહ્યા છો. હે વ્યાપનશીલ પરમાત્મા, તમારો ઉગ્ર પ્રકાશ આખા જગતને તેજથી ભરી દઈને તપાવે છે. આનો અર્થ એ કે પ્રથમ આસુરી સંપદ પરમ તત્વમાં વિલીન થઈ જાય છે, ત્યારબાદ દૈવી સંપદનું કોઈ પ્રયોજન રહેતું નથી, આથી એ પણ એ સ્વરૂપમાં વિલીન થઈ જાય છે. અર્જુને જોયું કે કૌરવ પક્ષ તદનંતર એના પોતાના પક્ષના યોદ્ધા શ્રીકૃષ્ણના મુખમાં વિલીન થઈ રહ્યા છે. એણે પૂછ્યું,
આખ્યાહિ મે કો ભવાનુગ્રહરૂપો નમોસ્તુ તે દેવવર પ્રસીદ વિજ્ઞાતુમિચ્છામિ ભવંતમાદ્યં નહિ પ્રજાનામિ તવ પ્રવૃત્તિમ.
હે દેવશ્રેષ્ઠ, હું આપની પ્રવૃત્તિ અથવા ચેષ્ટાઓને સમજી શકતો નથી. આપના આદિ સ્વરૂપને હું જાણવા માંગુ છું. હું આપને નમસ્કાર કરું છું. આપ મારા પર પ્રસન્ન થાઓ અને ઉગ્ર રૂપ આપ કોણ છો તે મને કહો. આથી યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું, શ્રી ભગવાન ઉવાચ,
કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધો લોકાન સમાહર્તુમિહ પ્રવૃત્તઃ રિતેપિ ત્વાં ન ભવિષ્યંતિ સર્વે યેવ સ્થિતા પ્રત્યનીકેષુ યોધા.
હું લોકોનો નાશ કરવા માટે વૃદ્ધિ પામેલો મહાકાળ છું, તેમનો નાશ કરવા માટે પ્રવૃત્ત થયો છું. તું નહીં લડે તો પણ સામેની સેનામાં ઉભેલા કોઈ યોદ્ધાઓ બચવાના નથી, આથી જ પ્રવૃત્ત થયો છું.
તસ્માત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ જીત્વા શત્રુન ભૂંષ્વ રાજ્યમ સમૃદ્ધમ મયૈવૈતે નિહતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચિન.
માટે હે અર્જુન, તું ઉભો થા, શત્રુને જીતીને કીર્તિ મેળવ અને બધી જાતની સમૃદ્ધિથી ભરેલું રાજ્ય ભોગવ. એ બધા શૂરવીરોને મેં પહેલેથી જ હણેલા છે, તું માત્ર નિમિત્તરૂપ બન. પ્રાયઃ શ્રી કૃષ્ણએ સર્વત્ર કહ્યું છે કે પરમાત્મા કશું કરતો નથી, કરાવતો નથી, સંયોગથી કશું જોડાતું નથી. મોહયુક્ત બુદ્ધિને કારણે લોકો કહે છે કે પરમાત્મા કરાવે છે, પરંતુ અહીં તો સ્વયં પરમાત્મા ઊભા થઈ જઈને કહે છે, અર્જુન, કરતા હરતા હું છું, મારાથી એ લોકો પહેલેથી જ હણાયેલા છે, માત્ર તું ઊભો થા અને યુદ્ધ કર અને યશને પ્રાપ્ત કર. આવું એટલા માટે છે કે સો કેવલ ભગતનહ હિત લાગી. અર્જુન આ અવસ્થા પ્રાપ્ત કરી ચૂક્યો છે, ભગવાન સ્વયં ઊભા થઈ ગયા. અનુરાગ અર્જુન છે, ભગવાન અનુરાગી માટે સદા સાથે જ ઊભા રહે છે, એના કરતા બને છે, એના રથી બને છે. ગીતામાં અહીં ત્રીજી વખત સામ્રાજ્યનું પ્રકરણ આવ્યું. પહેલા અર્જુન લડવા ઈચ્છતો ન હતો. એણે કહ્યું કે પૃથ્વીના ધન ધાન્યથી સમૃદ્ધ નિષ્કંટક સામ્રાજ્ય તથા દેવતાઓનું સ્વામીપણું તથા ત્રૈલોક્યના રાજ્યમાં પણ હું ઇન્દ્રિયોને શુષ્ક કરનાર મારા આ શોકને દૂર કરવાનો કોઈ ઉપાય જોતો નથી. તડપતા રહેવાનું હોય તો મારે એ જોઈતું નથી. યોગેશ્વરે કહ્યું, આ યુદ્ધમાં હારશે તો દેવત્વ પામીશ અને જીતશે તો મહામહિમ સ્થિતિ પ્રાપ્ત થશે. હવે અહીં કહે છે કે શત્રુઓ તો મારાથી હણાયેલા છે, તું માત્ર નિમિત્ત બન, યશને પ્રાપ્ત કર અને સમૃદ્ધ રાજ્યને ભોગવ. ફરી એ જ વાત, જે વાતથી અર્જુન ચોંકી જાય છે, એમાં એનો શોક દૂર થતો નથી. શું શ્રી કૃષ્ણ ફરીથી એ રાજ્ય આપશે? ના, વસ્તુત વિકારોનો અંત આવતા પરમાત્મ સ્વરૂપની સ્થિતિ જ વાસ્તવિક સમૃદ્ધિ છે, જે સ્થિર અચલ સંપત્તિ છે, જેનો ક્યારેય વિનાશ થતો નથી. એ રાજયોગનું પરિણામ છે.
ભીષ્મં ચ જયદ્રથં ચ કર્ણં તથાન્યાનપિ યોધવીરાં મયા હતાંસ્ત્વં જહિમા વ્યથિષ્ઠા યુદ્ધ્યસ્વ જેતાસ્તિ રણે સપત્નાં.
દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ અને બીજા યોદ્ધાઓ એ બધાને મેં હણેલા જ છે. એમને તું હણી નાખ, ભય ન સે. યુદ્ધમાં દુશ્મનોને તું જરૂર જીતીશ, આથી યુદ્ધ કર. અહીં પણ યોગેશ્વરે કહ્યું કે મારા દ્વારા હણાયેલા છે, આ મરેલાઓને તું માર. આમ સ્પષ્ટતા કરી છે કે હું કરતા છું. જો કે પાંચમા અધ્યાયમાં તેઓ કહે છે, શુભ અશુભ પ્રત્યેક કાર્યના પાંચ માધ્યમ છે, અધિષ્ઠાન, કર્તા, કરણ, ચેષ્ટા અને દૈવ. જેવો એમ કહે છે કે કૈવલ્ય સ્વરૂપ પરમાત્મા કરે છે તો તે અવિવેકી છે, તેમને યથાર્થની જાણ નથી, અર્થાત ભગવાન કરતા નથી. આવો વિરોધાભાસ શા માટે? વસ્તુત પ્રકૃતિ અને પરમાત્મા પુરુષની વચ્ચે એક સીમારેખા છે. જ્યાં સુધી પ્રકૃતિના પરમાણુઓનો દબાવ રહે છે ત્યાં સુધી માયા પ્રેરણા આપે છે, અને સાધક તેનાથી અળગો થઈ જાય છે ત્યારે ઈશ્વર, ઈષ્ટ અથવા સદગુરુના ઈષ્ટ પ્રેરકના સ્થાન પર સદગુરુ, આત્મા, પરમાત્મા, ઈષ્ટ, ભગવાન વગેરે પર્યાયવાચી શબ્દો છે. ગમે તે કહે એ ભગવાન જ કહે છે. ઈષ્ટ હૃદયપૂર્વક સારથી બને છે. આત્માથી જાગ્રત થઈને અનુરાગી સાધક સ્વયં પથ સંચાલન કરવા લાગે છે. પૂજ્ય મહારાજજી કહેતા હતા કે જે પરમાત્માની ચાહ છે, જે તલ ઉપર આપણે ઉભા છીએ, એ તલ પર સ્વયં ઉતરીને આત્માથી જાગૃત ન થઈએ ત્યાં સુધી યોગ્ય રીતે સાધનાનો આરંભ થતો નથી. ત્યાર પછી જે સાધકને પ્રાપ્ત થાય છે એ એની દેન છે. સાધન તો નિમિત્ત માત્ર છે, તે તો એના સંકેત અને આદેશ અનુસાર ચાલે છે. સાધકનો વિજય એની દેન છે, પરમાત્માની દેન છે. આવા અનુરાગી માટે ઈશ્વર પોતાની દ્રષ્ટિથી જુએ છે, દેખાડે છે અને પોતાના સ્વરૂપ સુધી પહોંચાડે છે. આજ શ્રી કૃષ્ણ પણ કહે છે કે મારા દ્વારા મરાયેલા શત્રુઓને તું માર, ચોક્કસ તારો જ વિજય થશે. કેમ કે હું તારી સાથે ઊભો છું. સંજય ઉવાચ.
વચનમ કેશવસ્ય કૃતાંજલિર્વેપમાન કિરીટી નમસ્કૃત્વા ભૂય એવાહ કૃષ્ણં सगद्गदं भीत प्रणम्य।
संजय कहूं जे कई अर्जुने जोयू ए बधुज संजय पण जोयू। अज्ञान थी आच्छादित मन आंधळो धृतराष्ट्र छे, परंतु आवू मन पण संयम ना माध्यम थी सारी रीते देखी अथवा तो सांभळी अने समझी शके छे। तो संजय कहूं केशव ना उपर्युक्त वचनों सांभळीने थरथर कांपता मुकुटधारी अर्जुने हाथ जोड़ीने बीता बीता गदगद कंठे फरीथी आ प्रमाणे कहूं। अर्जुन उवाच।
स्थाने ऋषिकेश तव प्रकीर्त्या जगत् प्ररिष्यत्यनुरज्यते च रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसंघाः।
हे अंतर्यामी ऋषिकेश, हे बधुज योग्य छे के आपनी कीर्ति थी लोक आनंद पामे छे अने आपना प्रत्ये प्रेम केळवता थाय छे। आपना महिमा थी भयभीत राक्षसो आम तेम नासभाग करे छे अने सिद्धोना तमाम संघो आपने नमस्कार करे छे।
कस्माच्च तेन न मेरन् महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे अनंत देवेश जगन्निवास त्वमक्षरं सदसत्तत्परं यत्।
हे महात्मा, ब्रह्माना पण आदि सर्जनहार अने सौथी मोटा एवा आपने तेवो शा माटे नमस्कार न करे? आप सत असत अने तेनाथी पण पर अक्षर ब्रह्म पण छो। अर्जुने अक्षर स्वरूपनू प्रत्यक्ष दर्शन कर्युं हतुं। बौद्धिक स्तर पर कल्पना करीने के मानी लेवा मात्रथी कोई आवी स्थिति प्राप्त थती नथी। अर्जुननू प्रत्यक्ष दर्शन एनी आंतरिक अनुभूति छे। एने सविने कहू,
त्वमादिदेव पुरुष पुराण त्वमस्य विश्वस्य परम निधानम् वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनंतरूप।
आप तो आदिदेव अने सनातन पुरुष छो। आप आ जगतना परम आश्रय अने जानवा वाला छो, जानवा योग्य पण छो, तथा आप परम धाम छो। हे अनंत स्वरूप, आपनाथी आ संपूर्ण जगत व्याप्त छे, आप सर्वत्र छो।
वायुर्यमोग्निर्वरुण शशांक प्रजापतिस्त्वं प्रपितामहश्च नमो नमस्तेस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते।
आपज वायु यम अग्नि वरुण चंद्र प्रजापति ब्रह्मा अने ब्रह्माना पण पिता छो। आपने हजार वार नमस्कार होजो, फरीथी पण नमस्कार हजो। अतिशय श्रद्धा अने भक्ति ने कारणे अर्जुन वारंवार नमस्कार करवा छता पण धरातो नथी। ए कहे छे,
नमः पुरस्तादथ पृष्ठतस्ते नमोस्तु ते सर्वत एव सर्व अनंत वीर्यामित विक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्व।
हे अत्यंत सामर्थ्यशाली, आपने आगळ ने पाछळ नमस्कार हजो। હે સર્વાત્મન, આપને બધી બાજુથી નમસ્કાર હજો, કેમ કે આપ અત્યંત શક્તિવાળા છો, અપાર પરાક્રમવાળા છો, આપ સર્વને આવરી રહેલા હોવાથી સર્વ સ્વરૂપ છો અને સર્વત્ર છો. આ રીતે વારંવાર નમસ્કાર કરીને ભયભીત અર્જુને પોતાની ભૂલોની ક્ષમા યાચના કરવા માંડી.
સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપિ.
આપનો આ મહિમા ન જાણતા સખા માનીને મેં આપને હે કૃષ્ણ હે યાદવ હે સખા એવું સંબોધન કરીને પ્રમાદથી કે પ્રેમથી અનુચિત વચન કયા હોય, તથા
યચ્ચાવહાસાર્થમસત્કૃતોસી વિહારશય્યાસન ભોજનીષુ એકોથવાપ્યચ્યુત તત્સમક્ષમ તત્ક્ષામયેત્વામહમ પ્રમેયમ.
હે અચ્યુત, રમતા સૂતા બેસતા કે ભોજન કરતા, એકાંતમાં કે ઘણા લોકોની વચ્ચે મેં વિનોદ ખાતર પણ આપનું અપમાન કર્યું હોય તો તે માટે ક્ષમા કરવા હું આપને વિનવું છું. કેવી રીતે ભગવાન ક્ષમા કરે?
પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયા ન ત્વત્સમોસ્ત્યભ્યધિક કુતોન્યો લોકત્રયેભ્ય પ્રતિમ પ્રભાવ.
આપ આ ચરાચર જગતના પિતા છો, ગુરુથી પણ મોટા ગુરુ છો અને અત્યંત પૂજનીય છો. અપ્રિતમ પ્રભાવવાળા આ ત્રણ લોકમાં આપના સમાન બીજો કોઈ નથી, તો આપના કરતા અધિક તો ક્યાંથી હોય? આપ સખા પણ નથી, કેમ કે સખા તો સમકક્ષ હોય.
તસ્માત્ પ્રણમ્ય પ્રણિધાય કાયમ પ્રસાદયે ત્વામહમીશમીડ્યમ પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુઃ પ્રિયઃ પ્રિયાયાર્હસિ દેવ સોઢુમ.
આપ ચરાચરના પિતા છો, આથી સાષ્ટાંગ નમસ્કાર કરીને હું આપને પૂજ્ય પરમાત્માને પ્રસન્ન થવાની વિનંતી કરું છું. હે દેવ, પિતા જેમ પુત્રના, મિત્ર જેમ મિત્રના અને પતિ જેમ પ્રિયાના અપરાધ સહન કરી લે છે, તેમ આપ મારા અપરાધ સહન કરી લો. અપરાધ કયો છે? મેં ક્યારેક હે યાદવ હે સખા હે કૃષ્ણ એમ કહ્યું હતું? સમાજની વચ્ચે કે એકાંતમાં પણ આવું કહ્યું હતું? જમતા કે સૂતા કહ્યું હતું? શું કૃષ્ણ કહેવું એ અપરાધ છે? કાળા તો હતા જ, પછી ગોરા કેવી રીતે કહેવાય? યાદવ કહેવું એ પણ અપરાધ ન હતો, કેમ કે તે યાદવ કુળમાં તો જન્મ્યા હતા. સખા કહેવામાં પણ કોઈ અપરાધ ન હતો, કેમ કે સ્વયં કૃષ્ણ પોતાને અર્જુનનો મિત્ર માને છે. એ એક વખત શ્રી કૃષ્ણ કહેવા બદલ અર્જુન અનંત વાર ગદગદિત થઈને પગે પડીને ક્ષમા યાચના કરે છે, તો જપ કોનો કરવો, નામ કોનું લેવું? વસ્તુત યોગેશ્વરે ચિંતનનું વિધાન બતાવ્યું છે, એ જ પ્રમાણે સૌએ કરવું. એમણે પાછળથી કહ્યું કે ઉમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ મામનું સ્મરણ. અર્જુન ઓમ, બસ આટલો જ ઉચ્ચાર અક્ષય બ્રહ્મનો પરિચય આપે છે, એનો તું જપ કર અને મારું ધ્યાન ધર, કેમ કે પરમ ભાવમાં પ્રવેશ મળ્યા બાદ એ મહાપુરુષનું પણ આજ નામ થશે જે અવ્યક્ત તત્વનો પરિચય આપે છે. પ્રભાવ જોઈને અર્જુનને લાગ્યું કે શ્રી કૃષ્ણ ન તો કાળા છે, ન ગોરા છે, ન સખા છે, ન યાદવ છે, એ તો માત્ર અક્ષય બ્રહ્મ સ્વરૂપ મહાત્મા છે. સંપૂર્ણ ગીતામાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ 5 વાર ઓમ ઓમના ઉચ્ચારણ ઉપર ભાર મૂક્યો. તમારે જપ કરવો હોય તો કૃષ્ણ કૃષ્ણ ન બોલતા ઓમનો જપ કરવો. આમ પણ ભાવિક લોકો કોઈને કોઈ રસ્તો કાઢી જ લેતા હોય છે. કોઈ ઓમ જપવાના અધિકાર અને અનધિકારની ચર્ચાથી ભયભીત છે તો કોઈ મહાત્માઓની દુહાઈ દે છે, અથવા કોઈ કૃષ્ણ જ નહીં એના પહેલા રાધા અને ગોપીઓના નામ એમને જલ્દી ખુશ કરવાની લાલચમાં જપે છે. પુરુષ શ્રદ્ધામય છે, આથી એમનો આ રીતનો જપ માત્ર ભાવુકતા છે. તમે ખરેખર સાચા ભાવિક હો તો એમના આદેશનું પાલન કરો. તે અવ્યક્ત સ્વરૂપ હોવા છતાં આજ તમારી સામે નથી, પરંતુ એમની વાણી તમારી પાસે છે. એમની આજ્ઞાનું પાલન કરવું, અન્યથા તમે જ બતાવો કે ભગવદ્ ગીતામાં તમારું સ્થાન શું છે. હા, એ બાબત નિશ્ચિત છે કે જેઓ અભ્યાસ કરે છે, સાંભળે છે, તે જ્ઞાન તથા યજ્ઞને જાણી લે છે, શુભ લોકને તે પ્રાપ્ત કરી લે છે. અધ્યેશ્યતે ચય ઇમમ શ્રદ્ધાવાન નસુયશ્ચ શૃણુયાદપિ યો નરઃ. આથી અધ્યયન અવશ્ય કરવું. પ્રાણ અપાનના ચિંતનમાં કૃષ્ણ નામનો ક્રમ પકડમાં આવતો નથી. ઘણા લોકો માત્ર ભાવુકતાથી રાધે રાધે કહેવા લાગે છે. આજકાલ અધિકારીઓ દ્વારા કામ ન કરાવી શકાય તો એના સગા સંબંધી, પ્રેમી યા પત્નીની લાગવગ લગાડીને કામ કઢાવી લેવાની પરંપરા ચાલે છે. લોકો વિચારતા હશે કે કદાચિત ભગવાનના ઘરમાં પણ આવું ચાલતું હશે. આથી ભાવિક લોકોએ પણ કૃષ્ણ કૃષ્ણ કહેવાનું બંધ કરી રાધે રાધે કહેવાનું શરૂ કર્યું. તેઓ કહે છે, રાધે રાધે શ્યામનો ભેટો કરાવી દે. જે રાધા એકવાર વિખૂટી પડી ગઈ પછી ક્યારેય કૃષ્ણને ન મળી શકી, એ તમને કેવી રીતે શ્યામનો ભેટો કરાવશે. આથી બીજા કોઈનું કહેવું ન માનીને શ્રી કૃષ્ણના આદેશને તમે અક્ષરશઃ માનો અને ઓમનો જાપ કરો. અલબત્ત એમ વિચારવું ઉચિત છે કે રાધા આપણો આદર્શ છે, એના જેટલી લગન આપણામાં પણ હોવી જોઈએ. પ્રાપ્તિની ઈચ્છા હોય તો રાધાની જેમ વિરહી બનવું. આગળ પણ અર્જુને કૃષ્ણ કહ્યું. કૃષ્ણ એમનું પ્રચલિત નામ હતું. આવા ઘણા નામ હતા, જેમ કે ગોપાલ. પરંતુ ઘણા સાધકો ગુરુ, ગુરુ અથવા ગુરુનું પ્રચલિત નામ ભાવુકતાથી જપવા માંગે છે. પરંતુ પ્રાપ્તિ બાદ પ્રત્યેક મહાપુરુષનું એ જ નામ છે જે અવ્યક્ત સ્વરૂપમાં તે સ્થિત છે. ઘણા શિષ્યો પ્રશ્ન કરે છે, ગુરુદેવ ધ્યાન તમારું જ ધરીએ છીએ તો જૂનું ઓમ નામ શા માટે જપીએ? ગુરુ ગુરુ અથવા કૃષ્ણ કૃષ્ણ કેમ ન જપીએ? પરંતુ યોગેશ્વરે અહીં સ્પષ્ટતા કરી કે અવ્યક્ત સ્વરૂપમાં વિલય થતાની સાથે મહાપુરુષનું પણ એ જ નામ થઈ જાય છે જેમાં તે સ્થિત છે. કૃષ્ણ સંબોધન હતું, જપવાનું નામ નહીં. અર્જુને શ્રી કૃષ્ણ પાસે પોતાના અપરાધોની ક્ષમા યાચના કરી એમને સ્વાભાવિક રૂપમાં પ્રત્યક્ષ થવાની વિનંતી કરી. શ્રી કૃષ્ણ માની ગયા, તે સહજ થઈ ગયા. અર્થાત શ્રી કૃષ્ણએ અર્જુનને ક્ષમા આપી દીધી. એણે નિવેદન કર્યું,
દૃષ્ટપૂર્વં ઋષિતોસ્મિ દૃષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિતં મનોમિ તદેવ મે દર્શય દેવરૂપં પ્રસીદ દેવેશ જગન્નિવાસ.
હજી સુધી અર્જુનની સમક્ષ યોગેશ્વર વિશ્વરૂપમાં છે. આથી તે કહે છે કે અગાઉ મેં નહોતું જોયું એવું આપનું આશ્ચર્યમય રૂપ જોઈને આનંદિત થઈ રહ્યો છું તથા મારું મન ભયથી વ્યાકુળ પણ બની રહ્યું છે. પ્રથમ તો મિત્ર સમજતો હતો, ધનુર્વિદ્યામાં કદાચ પોતાને વિશેષ કુશળ માનતો હતો, પરંતુ હવે પ્રભાવ જોઈને ભય લાગવા માંડ્યો છે. આગલા અધ્યાયમાં પ્રભાવ સાંભળીને પોતાને જ્ઞાની માનતો હતો. જ્ઞાનીને શું ભય લાગે નહીં? વસ્તુત પ્રત્યક્ષ દર્શનનો પ્રભાવ વિલક્ષણ હોય છે. બધું જ સાંભળી અને માની લીધા બાદ પણ ચાલીને જાણવાનું બાકી જ રહે છે. તે કહે છે, પહેલા ન જોયેલા આપના આ રૂપને જોઈને હું હર્ષિત થઈ રહ્યો છું અને મારું મન ભયથી વ્યાકુળ પણ બની રહ્યું છે. આથી હે દેવ, આપ પ્રસન્ન થાઓ. હે દેવેશ, હે જગન્નિવાસ, આપ આપનું પેલું રૂપ જ મને બતાવો. કયું રૂપ?
કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તમ ઇચ્છામિ ત્વાં દ્રષ્ટુમહં તથૈવ તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે.
હું આપને પહેલા જેવા જ, અર્થાત માથા પર મુગટ ધારણ કરેલા, હાથમાં ગદા અને ચક્ર લીધેલા હોય એવા મૂળ સ્વરૂપે જોવા માંગુ છું. આથી હે વિશ્વરૂપ, હે સહસ્રબાહુ, આપ આપના ચતુર્ભુજ સ્વરૂપમાં પ્રત્યક્ષ થાઓ. કેવું રૂપ જોવા માંગો છો? ચતુર્ભુજ રૂપ. હવે જોવું છે કે ચતુર્ભુજ રૂપ શું છે. શ્રી ભગવાન ઉવાચ.
પ્રસન્નેન તવાર્જુનેદં રૂપં પરં દર્શિતમાત્મયોગા તેજોમયં વિશ્વમનંતમાદ્યં યન્મે ત્વદન્યેન ન દૃષ્ટપૂર્વં.
આ રીતે અર્જુનની પ્રાર્થના સાંભળીને શ્રીકૃષ્ણ બોલ્યા, અર્જુન, તારા ઉપર પ્રસન્ન થઈને મારી યોગ શક્તિ વડે મેં તને મારું તેજસ્વી વિશ્વવ્યાપી અનંત શ્રેષ્ઠ અને આદિ સ્વરૂપ બતાવ્યું છે, જે તારા સિવાય આ પહેલા બીજા કોઈએ જોયું નથી.
વેદ યજ્ઞાધ્યયનૈર્ન દાનૈઃ ન ચ ક્રિયાભિર્ન તપોભિરુગ્રૈઃ એવં રૂપઃ શક્ય અહં ત્રિલોકે દ્રષ્ટુમ ત્વદન્યેન કુરુ પ્રવીર.
અર્જુન, આ મારું વિશ્વરૂપ મનુષ્ય લોકમાં વેદાભ્યાસ વડે, યજ્ઞ વડે, દાન વડે, બીજા અનુષ્ઠાન વડે કે ઉગ્ર તપશ્ચર્યા વડે પણ તારા સિવાય બીજા કોઈથી જોઈ શકાય એમ નથી. તો ગીતા તમારા સૌ માટે બેકાર છે. ભગવદ્ દર્શનની યોગ્યતા અર્જુન સુધી જ સીમિત થઈ. અલબત્ત પાછળ બતાવવામાં આવ્યું છે કે અર્જુન રાગ ભય અને ક્રોધ રહિત અનન્ય મનથી મારે શરણે આવનાર ઘણા લોકો જ્ઞાનરૂપી તપથી પવિત્ર થઈને સાક્ષાત મારા સ્વરૂપને પ્રાપ્ત કરી ચૂક્યા છે. અહીં કહે છે, તારા સિવાય કોઈ જોઈ શક્યું નથી અને ભવિષ્યમાં કોઈ જોઈ શકશે પણ નહીં. અર્જુન કોણ છે? શું પિંડધારી છે? શું કોઈ શરીરધારી છે? ના, ખરેખર તો અર્જુન એટલે અનુરાગ. અનુરાગ વગરનો મનુષ્ય ન કદી જોઈ શક્યો છે, ન ભવિષ્યમાં કદી જોઈ શકશે. તમામ દિશાએથી મનને પાછું વાળીને એકમાત્ર ઇષ્ટમાં રાગ રાખવો એ જ અનુરાગ છે. અનુરાગીને માટે પ્રાપ્તિનું આ જ વિધાન છે.
માતે વ્યથામાં ચ વિમૂઢ ભાવો દૃષ્ટ્વા રૂપં ઘોરમિદ્રિમ મમેદમ્. व्यपेतभिप्रीतमना पुनस्त्वं तदेव मे रूपमिदं प्रपश्य।
आ मारो विकराल रूप जोईने तने व्यथा न थाओ कि तारामां मूर्ता न आवो। भय रहित अने प्रसन्न चित बनीने तू फरीथी मारू आ पहलानू मूल स्वरूप जो। संजय बोल्यो। संजय उवाच।
इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः आश्वासयामास च भीतमेनं भूत्वा पुनः सौम्य वपुर्महात्मा।
भगवान वासुदेवे अर्जुन ने आ प्रमाणे कहीने तेने पोतानु मूल स्वरूप फरीथी बताव्यो अने ते महात्माए फरीथी सौम्य स्वरूप धारण करीने ए भयभीत बनेला अर्जुन ने आश्वासन आप्यो। अर्जुन बोल्यो। अर्जुन उवाच।
दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन इदानीमस्मि संवृत्तः सचेता प्रकृतिं गतः।
हे जनार्दन, आपनु असौम्य मनुष्य स्वरूप जोईने हूँ प्रसन्न थयो छु, मारी स्वस्थता पाछी आवी छे। अर्जुने कह्युं हतुं कि हे भगवान, हवे आप मने आपनु मूळ चतुर्भुज स्वरूप बतावो। योगेश्वरे ए स्वरूपे दर्शन आप्युं, परंतु अर्जुने जारे जोयुं त्यारे शुं पाम्यो? मानुषम रूप, मनुष्यनु रूप जोयुं। वस्तुत प्राप्ति पछी महापुरुष चतुर्भुज के अनंतभुज कहवाय छे। बे बाहु वाला महापुरुष तो अनुरागी समक्ष बैठा ज छे, परंतु अन्यत्र क्या थी कोई स्मरण करे छे तो तेज महापुरुष ए स्मरण करता थी जागृत रथी थईने एमनू पण मार्गदर्शन करावे छे। भुजा कार्यनु प्रतीक छे, ते अंदर पण कार्य करे छे, बाहर पण कार्य करे छे, ते चतुर्भुज स्वरूप छे। एमना हाथमां शंख चक्र गदा अने पद्म क्रमश वास्तविक लक्ष्यदोष साधन चक्रनु प्रवर्तन इंद्रियोनु दमन अने निर्मल निर्लेप कार्यक्षमतानु प्रतीक मात्र छे। आज कारण थी चतुर्भुज रूपमां योगेश्वर ने जोया छता पण अर्जुन ने तो ए मनुष्य रूपमां ज दिखाया। चतुर्भुज ए तो महापुरुषोना शरीर अने स्वरूप थी कार्य करवानी विधि विशेषनु एक नाम मात्र छे। ए कई चार हाथ वाला कोई कृष्ण नथी। श्री भगवान उवाच।
सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि मम देवाप्यस्य रूपस्य नित्यं दर्शनकांक्षिणः।
महात्मा श्री कृष्णे कहूं, अर्जुन ते जोयू ते मारू आ रूप जोवानु अति दुर्लभ छे, केम के देवता पण हमेशा आ रूप ने जोवानी इच्छा राखे छे। वस्तुत तमाम लोको संतों ने ओळखी शकता नथी। पूज्य सत्संगी महाराज अंत प्रेरणा वाला पूर्ण महापुरुष हता, परंतु लोको इमने पागल समझता। केटलाक पुण्यात्माओं ने आकाशवाणी थई कि ते सद्गुरु छे, मात्र तेवा लोकोए इमने हृदय थी पकड़ा, इमना स्वरूप ने ओळख्यो अने पोतानी गति प्राप्त करी लीधी। श्री कृष्ण आज कहे छे કે જેમના હૃદયમાં દૈવી સંપત્તિ જાગૃત છે તે દેવતા સદૈવ આ રૂપના દર્શનની આકાંક્ષા રાખે છે. શું યજ્ઞ, દાન અથવા વેદાધ્યયનથી તમને જોઈ શકાય છે ખરા? મહાત્મા કહે છે,
નાહં વેદૈર્ન તપસા ન દાનેન ન ચેજ્જયા શક્ય એવં વિધો દ્રષ્ટુમ દૃષ્ટવાનસી માં યથા.
તે જોયેલા મારા સ્વરૂપનું દર્શન અતિ દુર્લભ છે. તે કરેલું મારા વિશ્વરૂપનું દર્શન તો વેદ વડે, તપ વડે, દાન વડે કે યજ્ઞ વડે પણ થઈ શકે તેમ નથી. તો શું તમને જોવાનો કોઈ ઉપાય નથી? મહાત્મા કહે છે, એક ઉપાય છે.
ભક્ત્યાત્વનન્યયા શક્ય અહમેવં વિધોર્જુન જ્ઞાતું દ્રષ્ટું ચ તત્વેન પ્રવેષ્ટું ચ પરંતપ.
હે અર્જુન, હે પરમતપ, મારા સ્વરૂપનું ખરેખરું જ્ઞાન, તેનું દર્શન અને તેનો ખરેખરો અનુભવ તો માત્ર અનન્ય ભક્તિ વડે જ શક્ય બને છે. અંતમાં જ્ઞાન પણ અનન્ય ભક્તિમાં પરિણત થાય છે, જેમ સાતમા અધ્યાયમાં દ્રષ્ટવ્ય છે. પછી એમણે કહ્યું કે તારા સિવાય કોઈ જોઈ શક્યું નથી અને કોઈ જોઈ શકશે નહીં. જ્યારે અહીં કહ્યું કે અનન્ય ભક્તિથી મને જોઈ શકવા ઉપરાંત મને જાણીને મારામાં પ્રવેશ પણ મેળવી શકાય છે, અર્થાત અર્જુન અનન્ય ભક્તનું નામ છે, એક અવસ્થાનું નામ છે, અનુરાગ જ અર્જુન છે. અંતમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે,
મત્કર્મ કૃન મત્પરમો મદ્ભક્ત સંગવર્જિતઃ નિર્વૈરઃ સર્વભૂતેષુ યઃ સમામેતિ પાંડવ.
હે અર્જુન, જે પુરુષ મારે માટે નિર્દિષ્ટ કર્મ અર્થાત નિયત કર્મ, યથાર્થ કર્મ કરે છે, મત્પરમઃ મારે જ પરાયણ રહે છે, જે મારો અનન્ય ભક્ત છે, સંગવર્જિતઃ આસક્તિથી કર્મ થઈ શકતું નથી, આથી સંગદોષ રહિત થઈને તમામ પ્રાણી માત્ર પ્રત્યે વેરભાવ રહિત છે તે મને પામે છે. તો શું અર્જુને યુદ્ધ કર્યું, પ્રતિજ્ઞા કરીને એણે જયદ્રથ વગેરેને માર્યા? નિર્વૈર્યઃ સર્વભૂતેષુ, એમને મારતો હોત તો ભગવાનને જોઈ શકત નહીં. જ્યારે અર્જુને તો ભગવાનને જોયા છે, આના ઉપરથી સિદ્ધ થાય છે કે ગીતામાં એક પણ શ્લોક એવો નથી કે જે બહારની બારફાડ કાપા કાપીનું સમર્થન કરતો હોય. જે નિર્દિષ્ટ કર્મ યજ્ઞની પ્રક્રિયાનું આચમન કરશે, જે અનન્ય ભાવથી એના સિવાય બીજાનું સ્મરણ પણ નહીં કરે, જે આસક્તિ રહિત રહે, તેને પછી યુદ્ધ કેવું? તમારી સાથે કોઈ હોય જ નહીં તો તમે યુદ્ધ કેવી રીતે કોની સાથે કરો? પ્રાણી માત્ર પ્રત્યે જે વેરભાવથી મુક્ત રહે છે, કોઈને સતાવવાની જેને કલ્પના પણ નથી આવતી, તે મને પામે છે. તો શું અર્જુને યુદ્ધ કર્યું? કદાપી નહીં. વાસ્તવમાં આસક્તિથી મુક્ત બનીને અનન્ય ભાવથી ધ્યાન ધરો છો, નિર્ધારિત યજ્ઞની ક્રિયામાં પ્રવૃત્ત રહો છો, ત્યારે સામા પક્ષે રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે દુર્જય શત્રુ રૂકાવટ રૂપે હાજર જ હોય છે. આ રૂકાવટ પાર કરવી એ જ યુદ્ધ છે. નિષ્કર્ષ. આ અધ્યાયના આરંભમાં અર્જુને કહ્યું, ભગવાન, આપની વિભૂતિઓ મેં વિસ્તારથી સાંભળી, તેનાથી મારો મોહ નાશ પામ્યો છે, અજ્ઞાનનું શમન થયું છે. પરંતુ જેમ આપે જણાવ્યું કે આપ સર્વત્ર વ્યાપ્ત છો તો હું એ જોવા માંગુ છું. હું તે જોઈ શકવા સમર્થ હોઉં તો મને આપનું એ સ્વરૂપ કૃપા કરીને બતાવો. અર્જુન પ્રિય મિત્ર હતો, અનન્ય ભક્ત હતો. આથી યોગેશ્વર શ્રી કૃષ્ણએ કોઈ વિરોધ ન કર્યો, તરત પોતાનું એ વિરાટ સ્વરૂપ બતાવવા લાગ્યા. તેમણે કહ્યું કે હવે બારી અંદર ઉભેલા સપ્તર્ષિઓ અને તેમની પણ પહેલા થઈ ગયેલા ઋષિઓને જો, બ્રહ્મા અને વિષ્ણુને જો, સર્વત્ર વ્યાપેલું મારું તેજ જો, મારા શરીરના એક સ્થાન પર ઉભો રહીને તું ચરાચર સમગ્ર જગતને નિહાળ. પરંતુ અર્જુન તો આંખો ચોળતો જ રહી ગયો. આ રીતે યોગેશ્વર શ્રી કૃષ્ણ 2-3 શ્લોક સુધી સતત સ્વરૂપ દર્શાવતા ગયા, પરંતુ અર્જુનને તો કાંઈ નજરે ન પડ્યું. તમામ વિભૂતિઓ તે સમયે પણ યોગેશ્વરમાં હતી, પરંતુ અર્જુનને તો સામાન્ય મનુષ્ય તરીકે જ દેખાતા હતા. આ રીતે બતાવતા બતાવતા શ્રી કૃષ્ણ અટકી જાય છે અને કહે છે, હે અર્જુન, તારી આ આંખોથી તું મને જોઈ શકીશ નહીં, તારી બુદ્ધિથી તું મને પારખી શકીશ નહીં. આથી હું તને એવી દ્રષ્ટિ આપું છું જેની મદદથી તું મને જોઈ શકીશ. ભગવાન તો સામે જ ઉભા હતા. અર્જુને વિરાટ સ્વરૂપ જોયું અને આ સાક્ષાત્કાર થયા પછી તે પોતાની ક્ષુદ્ર ભૂલો બદલ શ્રી કૃષ્ણની ક્ષમા માગવા લાગ્યો. જોકે વાસ્તવમાં તે ભૂલો ન હતી. ઉદાહરણ તરીકે, ભગવાન, ક્યારેક હું આપને કૃષ્ણ યાદવ તો ક્યારેક સખા કહેતો, આને માટે આપ મને ક્ષમા કરો. શ્રી કૃષ્ણે ક્ષમા આપી, કેમ કે અર્જુનની પ્રાર્થના સાંભળીને તેઓ સૌમ્ય સ્વરૂપમાં આવી ગયા અને અર્જુનને ધીરજ બંધાવી. વસ્તુત કૃષ્ણ કહેવું એ કોઈ અપરાધ ન હતો. એ કાળા હતા એટલે ગોરા કેવી રીતે કહેવાય? યદુવંશમાં જન્મ લીધો હતો. કૃષ્ણ પોતે જ પોતાને અર્જુનનો મિત્ર માનતા હતા. વાસ્તવમાં પ્રત્યેક સાધક પહેલા મહાપુરુષને આવો જ સમજે છે. કેટલાક એને રૂપ અને આકૃતિથી સંબોધિત કરે છે, કેટલાક એની વૃત્તિથી એને પોકારે છે, કેટલાક એને પોતાની સમકક્ષ માને છે, પરંતુ એના યથાર્થ સ્વરૂપને પામી શકતા નથી. એમના અચિંત્ય સ્વરૂપને અર્જુન સમજ્યો. આથી એને જણાવ્યું કે શ્રી કૃષ્ણ ન તો કાળા છે, ન તો ગોરા છે, ન કોઈ કુળના છે કે ન કોઈના સાથી છે. એમની સમાન કોઈ છે જ નહીં તો સમકક્ષ કેવા? આ તો અચિંત્ય સ્વરૂપ છે. જેને તે સ્વયં દેખાડે તે જ એમને જોઈ શકે છે. આથી અર્જુને પોતાની પ્રારંભ કાળની ભૂલો માટે ક્ષમા માગી. પ્રશ્ન એ થાય છે કે કૃષ્ણ કહેવું એક અપરાધ હોય તો એનો જાપ કેવી રીતે કરવો? યોગેશ્વર શ્રી કૃષ્ણે જપ કરવા પોતે જ આગ્રહ રાખ્યો છે. એમણે જ જપ વિધિ બતાવી છે, એ વિધિથી જ તમારે ચિંતન સ્મરણ કરવું, અને તે છે ઓમિતિકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામનું સ્મરણ. ઓમનો જપ, ઓમ અક્ષય બ્રહ્મનો પર્યાય છે. ઓ અહમ સ ઓમ, જે વ્યાપ્ત છે તે સત્તા મારામાં છુપાયેલી છે. ઓમનો આશય આ જ છે. તમે જપ એનો કરો અને ધ્યાન મારું ધરો. રૂપ પોતાનું, નામ ઓમનું બતાવ્યું. અર્જુને વિનંતી કરી કે ચતુર્ભુજ રૂપના દર્શન કરાવો. શ્રી કૃષ્ણએ આથી સૌમ્ય સ્વરૂપ ધારણ કર્યું. અર્જુને કહ્યું, ભગવાન, આપનું આ સૌમ્ય માનવ સ્વરૂપ જોઈને હવે હું સ્વસ્થ થયો. એણે માગ્યું ચતુર્ભુજ સ્વરૂપ, પરંતુ ભગવાને બતાવ્યું મનુષ્ય સ્વરૂપ. વાસ્તવમાં શાશ્વતમાં પ્રવેશવાળો યોગી શરીરથી અહીં બેઠો છે, બહાર બે હાથોથી કામ કરે છે અને સાથોસાથ અંતરાત્માથી જાગૃત થઈને જે કોઈ ભાવિકીનું સ્મરણ કરે છે ત્યાં તે તેમના હૃદયમાં પ્રેરક થઈને કાર્ય કરે છે. હાથ એમના કાર્યના પ્રતીક છે. આ ચતુર્ભુજ છે. શ્રી કૃષ્ણે કહ્યું, અર્જુન, તારા સિવાય મારા આ રૂપને કોઈ જોઈ શક્યું નથી અને ભવિષ્યમાં કોઈ જોઈ શકશે પણ નહીં. તો ગીતા તો આપણા માટે વ્યર્થ નીવડે. પરંતુ એવું નથી. યોગેશ્વર કહે છે, એક ઉપાય છે. જે મારો અનન્ય ભક્ત છે, મારા સિવાય બીજા કોઈનું સ્મરણ નથી કરતો, તે નિરંતર મારું જ ચિંતન કરનારો છે, તે અનન્ય ભક્તિથી મને પ્રત્યક્ષ જોઈ જેમ અર્જુને એમને જોયા. અનન્ય ભક્તિથી મને પ્રત્યક્ષ જોઈ એ ભક્ત તત્વને જાણીને મારામાં પ્રવેશ કરી શકે છે. અર્થાત અર્જુન અનન્ય ભક્ત હતો. ભક્તિનું પરિમાર્જિત રૂપ છે અનુરાગ, ઇષ્ટ માટેની લગ્ન. મિલહી ન રઘુપતિ બિનુ અનુરાગ. અનુરાગ વગરનો પુરુષ કશું પામી શકતો નથી અને કશું પામી શકશે પણ નહીં. અનુરાગ વિના કોઈ ગમે તેટલા યોગ કરે, જપ કરે, તપ કરે કે દાન કરે, પણ તેને ઇષ્ટની પ્રાપ્તિ થતી જ નથી. ઇષ્ટને અનુરૂપ રાગ અથવા અનન્ય ભક્તિ નિતાંત આવશ્યક છે. અંતમાં શ્રીકૃષ્ણએ કહ્યું, અર્જુન મારા દ્વારા નિર્દિષ્ટ કર્મ કર, મારો અનન્ય ભક્ત બન, મારું શરણ સ્વીકાર, પરંતુ આસક્તિ છોડી દે. આસક્તિ સાથે કોઈ કર્મ થઈ શકતું નથી. આસક્તિ આ કર્મ પ્રાપ્તિમાં બાધક બને છે. જે વેરભાવ રહિત છે તે મને પ્રાપ્ત કરે છે. સંગદોષ ન હોય ત્યાં મને છોડીને બીજો કોઈ હોતો નથી. વેરનો માનસિક સંકલ્પ પણ નથી હોતો તો યુદ્ધ કેવું? બહારની દુનિયામાં લડાઈ ઝઘડા થતા રહે છે, પરંતુ વિજય જીતનારને મળતો નથી. દુર્જય સંસારરૂપી શત્રુને અનાસક્તિરૂપી શસ્ત્રથી કાપીને પરમમાં પ્રવેશ મેળવવો એ જ વાસ્તવિક વિજય છે, જેના પછી ક્યારેય હાર હોતી નથી. આ અધ્યાયમાં પહેલા તો યોગેશ્વર શ્રીકૃષ્ણે અર્જુનને દ્રષ્ટિ આપી, ત્યારબાદ પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. આથી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે વિશ્વરૂપ દર્શન યોગો નામ એકાદશોધ્યાય. આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતારૂપી ઉપનિષદ અર્થાત બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયક શ્રીકૃષ્ણાર્જુન સંવાદમાં વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય પૂરો થાય છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગડાનંદ કૃતે શ્રીમદ ભગવદ્ ગીતાયાહ યથાર્થ ગીતા ભાષ્યે વિશ્વરૂપ દર્શન યોગો નામ એકાદશોધ્યાયઃ. આ રીતે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગડાનંદ કૃત શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય પૂરો થાય છે. હરિ ઓમ તત્સત.